પ્રવચન નંબર 354 1991 ની સાલ 54 મિનિટ સમયસાર ગાથા 14
અને સમુદ્રને મોજા સહિત જોશે તો પણ સમુદ્ર નહીં દેખાય, કેમ કે મોજા એ સમુદ્રનો ભાગ નથી, ફેરપાટ નથી, એનો અવયવ નથી. કઠિન કામ છે. આજ સુધી શું કે બ્રહ્માંડના દ્રવ્યમાં ઉભો છે, બ્રહ્માંડના દ્રવ્યમાં ઉભો રહીએ એને દ્રવ્યનો એક ભાગ દેખાય, પર્યાય બે થઈને આખો પદાર્થ દેખાય, અંશંશી બે બે થઈને પદાર્થ દેખાણ. બ્રહ્માંડનો પક્ષ છે, જવાનો પક્ષ છે, એને જ સ્વભાવમાં એનો છે, આત્માનો એ શું છે. દ્રવ્ય અને પર્યાય વચ્ચેના જ વેદનાની વાત છે, પર પદાર્થો પીવ છે, પણ એ બોજું છે, એ સ્થિર નિત્ય સ્થિર સ્વભાવ છે, એનો એ ભાગ નથી. એનો ભાગ દેખાશે ત્યાં સુધી નિત્ય સ્થિર સમુદ્ર દ્રષ્ટિમાં આવશે નહીં. અને સ્થિરને જોયા વિના સ્થિરતા આવશે નહીં, અસ્થિરને જોતા અસ્થિર થઈ જશે. એવી રીતે સમુદ્રની વાત થઈ, ભોજો એ સમુદ્રનો ભાગ નથી, આખી દુનિયા એ સમુદ્રનો ભાગ કે છે. સર્વજ્ઞ ભગવાન કે છે નિત્ય સ્થિર જેનો સ્વભાવ હોય એનો અસ્થિરતા એનો ભાગ ન હોય. શુદ્ધ આત્મા છે એની પર્યાયમાં પરાશ્રિત પર્યાયમાં અજ્ઞાન ભાવે રાગ થાય, પણ રાગ છે એ શુદ્ધ આત્માનો ભાગ નથી. શું કહ્યું? રાગ દ્વેષ મોહ સુખના પરિણામ જે થાય છે એ આત્માનો એક ભાગ નથી. આત્માનો એક ભાગ શુદ્ધ અને એક ભાગ અશુદ્ધ એમ છે નહીં. આખી દ્રષ્ટિ પલટાવવાની વાત છે. એવી રીતે આત્માનો હૃદય હાનિરૂપ પર્યાય ભેદોથી અનુભવ કરતા, આમાં વ્યવહાર નહીં ને નિશ્ચય નહીં નો પ્રયોગ કર્યો નથી. પર્યાય સ્વભાવ અને દ્રેય સ્વભાવ, પર્યાય સ્વભાવ અને દ્રેય સ્વભાવ બેને સ્વભાવથી છીટકી છે. નૈથી સિદ્ધિ નથી કરી. અવસ્થાથી જોવામાં આવે તો આમ છે અને દ્રેયના સ્વભાવથી જોવામાં આવે તો આમ છે. બસ એટલું લીધું. નૈના પ્રયોગમાં જીવ આવે છે એ પ્રમાણની બહાર નીકળી શકાતું નથી, અને દ્રેયને સ્વભાવથી ને પર્યાયને સ્વભાવથી જોવે તો ભાગલા પડી જાય વેદના પ્રિય. વૃદ્ધિહાનિરૂપ આત્માનો વૃદ્ધિહાનિરૂપ જ્ઞાનની પર્યાયમાં પણ ઇનાધિકતા થાય, અગુણ લઘુગુણની પર્યાયમાં પણ સદગુણની હાનિ વૃદ્ધિ થાય. જે કેવળ ગમ્ય છે આગમ ગમ્ય છે એ વૃદ્ધિહાનિરૂપ પર્યાય ભેદોથી પર્યાય ઉપર નજર કરવામાં આવે તો ભગવાન આત્મા ઉપર નજર ન કરે ને એની અવસ્થાથી જોવામાં આવે તો એ અવસ્થામાં વૃદ્ધિહાનિ દેખાય છે, કરતા અનિયતપણો ભૂતાર્થ ને સત્યાર્થ છે. સમુદ્રમાં અનિયત કયો તો મોજા, અને સમુદ્ર નિત્ય સ્થિર કયો નિયત, એમ આત્મામાં આ પરિણામથી જો તમે તો અનિયતપણો વધઘટ અચોક્કસ એ બધું દેખાય છે. એ સાઈડમાં જો તો આત્માને ન જોતા અનાત્માને જોતો અનાત્મામાં આવી વધઘટ દેખાય છે, હૃદયાની દેખાય છે. તો પણ આવી સ્થિતિના કાળે પર્યાયમાં વધઘટ દેખાય છે, પર્યાય દ્રષ્ટિથી પર્યાયની સમીપે એનું લક્ષ કરો તો વધઘટ દેખાય છે. તો એ વધઘટ પર્યાય નો દેખાતો નથી, પણ આત્મા વધઘટવાળો દેખાય છે. જ્ઞાનીને પર્યાય વધઘટવાળી દેખાય છે, અજ્ઞાનીની દ્રષ્ટિ પર્યાય ઉપરથી હોવાથી પર્યાયની વધઘટ થતા હું વધુ ને હું ઘટલો દેખાય છે. આ જ્ઞાનીએ લખેલું છે ને, લખેલું તો જ્ઞાનીએ છે, પર્યાયમાં વધઘટ તો લખી, પણ એ પર્યાયમાં અવસ્થામાં વધઘટ દેખાય છે એને. અને જેને દ્રવ્ય દ્રષ્ટિ નથી થઈ, પર્યાય દ્રષ્ટિ છે, એ પર્યાયને જ આત્મા માને છે. એટલે પર્યાયમાં હિનાતિક અવસ્થાને એ આત્મા માને છે, એને દ્રવ્ય સ્વભાવનું ભાન જ નથી. પર્યાયને જ આત્મા માને છે, પર્યાયથી ભીની દ્રષ્ટિમાં આત્મા એવો નથી. ભલે ના આવ્યો હોય પણ હવે આવશે, જો તું કઈ વાંધો નથી, અત્યાર સુધી ગયો તે કાલે ભલે ગયો. હવે અમે તને કહીએ છીએ કે પર્યાયથી જો તો તને વધઘટ દેખાશે અને માની વૃદ્ધિ દેખાશે, તો તારા જ્ઞાન ને શ્રદ્ધાનમાં સ્થિરતા નહીં આવે, વિતરાગતા પ્રગટ નહીં થાય, રાજસ થશે. તો પણ નિત્ય સ્થિર અનાદ્ય નતો, નિત્ય સ્થિર નિશ્ચલ ચલાચલ રહી એવા આત્મ સ્વભાવની સમીપ જઈને જો બોલો. પર્યાય તરફથી જો ના ચળાચળ દેખાય છે, પણ એને ગૌણ કરી લખ થોડી નામ જો પાસમાં. આમ છે, આમ પર્યાય તરફથી જુએ છે તો એવો જ આત્મા દેખાય છે. પર્યાય તરફથી જોતા, પર્યાયના લક્ષે જોતા તો આત્મા એવો દેખાય છે, અને દ્રવ્ય સ્વભાવને જોતા દ્રવ્ય જેવો છે એવો દેખાય છે. એવો દેખાય છે એટલે એમાં પર્યાયનો અભાવ છે, એટલે એમાં અસ્થિરતા દેખાતી નથી. ગીરને જોતા અસ્થિરતા દેખાતી નથી, અને અસ્થિર ઉપર દ્રષ્ટિ રાખે તો સ્થિર દેખાતો નથી. હવે કહે છે કે નિત્ય સ્થિર એવા આત્માના સ્વભાવની સમીપે જેને જો તો અનુભવ કરતા એટલે જ્ઞાન કરતા અનિયતપણું એટલે વધઘટ જે અવસ્થાઓ થાય છે એ આત્માનો ભાગ નથી, એ અજીવ તત્વ છે, જીવ તત્વ નથી. જીવનું લક્ષણ નિત્ય સ્થિર છે, એ નિત્ય સ્થિર એવું લક્ષણ પરિણામમાં દેખાતું નથી. માટે લક્ષણ ભેદે ભેદ છે, માટે જીવ તત્વ નથી, અજીવ તત્વ છે. એ ચૈતન્ય લક્ષણ નહીં, પણ નિત્ય સ્થિર અને અનિત્ય બે ધર્મથી વિભાગ કરે. જીવનું લક્ષણ નિત્ય સ્થિર છે, એને જોતા જીવ દેખાય છે, અને દેખાણો કેવો કે નિત્ય સ્થિર. હવે નિત્ય સ્થિર છે તે જીવ છે એમ શ્રદ્ધા જ્ઞાન મારી ગયું પછી જ્ઞાનીને સવિકલ્પ દશામાં એનાથી અવસ્થા ને જાણે બુદ્ધિ, જ્ઞાન તો ન જાણે પણ બુદ્ધિ એને જાણે, પણ એ બુદ્ધિ એને જાણે, જ્ઞાનીને જાણતો નથી એટલે એમાં આમ થતું નથી. સુખનો વાત છે, શું કહ્યું નાનીને જ્યાં સુધી કેવળ જ્ઞાન નથી થયું ત્યાં સુધી અતિન્દ્રિય જ્ઞાનની સાથે ઇન્દ્રિય જ્ઞાનનો સંયોગ છે, અને એ ઇન્દ્રિય જ્ઞાન નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવતા એ અસ્થિરતાના ભાવો ઉત્પન્ન થાય છે, અને એને જાણનારું જ્ઞાન પણ સાથે સાથે બુદ્ધિ મન ઉત્પન્ન થાય છે, અને આત્મા નિત્ય સ્થિરને જાણનાર પણ જ્ઞાન ઉત્પન્ન થાય છે સાથે સાથે. એ જ્ઞાન આત્માને નિત્ય સ્થિર પણ જાણે છે, અને ઇન્દ્રિય જ્ઞાન અનિત્ય પરિણામને જાણે છે, પણ એમાં આત્મબુદ્ધિ કેમ થતી નથી? અતિન્દ્રિય જ્ઞાનનું એમાં લક્ષ્ય નથી, એને જાણતો જ નથી. માટે એને જાણે તો જાણેલ અનુસંધાન થાય. એ તો નિત્ય સ્થિરને જાણે છે નિરંતર. હા હા, એટલે ભાવ ઇન્દ્રિય એને જાણે છે, ખંડ જ્ઞાન એને જાણે છે, પણ એમાં આત્મબુદ્ધિ થતી નથી એને, કેમ કે આત્મબુદ્ધિ દ્રવ્યમાં થઈ ગઈ છે. એટલે એની સ્વભાવની સમીપે જ એને અનિયત કરવું, એટલે આ વધઘટના પરિણામો જે થાય છે એ આત્મા નથી. એમ દ્રવ્ય દ્રષ્ટિ વંતને અનુભવમાં આવી જાય છે, તેથી કહે છે કે સ્વભાવની સમીપે જઈને જોવામાં આવે તો આ વધઘટ દેખાતી નથી, પર્યાય દેખાતી નથી. પર્યાય જ્ઞાનના જ્ઞેયપણે દેખાતી નથી. જ્ઞાનના જ્ઞેયપણે જ્ઞાયક દેખાય ગયો, ધ્યેયપણે પણ જ્ઞાયક અને જ્ઞેયપણે પણ જ્ઞાન અને જ્ઞેય અભેદ હોય, એક જાતિનો હોય. ધ્યાન રાખજો જરા, શેટિકાની ગાથાનું હમણાં અધ્યયન ચાલે છે. જ્ઞેય અને જ્ઞાન એક જાતના હોય અને અભેદ હોય, એક જાતના હોવા છતાં ભેદ ન હોય એમાં. એક જાતમાં પણ ભેદ નથી તો રાગ જ્ઞાનનું જ્ઞેય નથી, કેમ કે એક તો એ ભિન્ન છે રાગ, બીજો એક જાતિ નથી, બીજું જ્ઞાન અને જ્ઞેય ભિન્ન ભિન્ન હોય, અભિન્ન હોય. માટે રાગ જ્ઞાનીનું વ્યવહારે જ્ઞેય કહ્યું, એટલે શું? વ્યવહારને એ જ્ઞેય છે, વ્યવહારે જાણે છે, એટલે એને જોડે ઇન્દ્રિય જ્ઞાન છે, બુદ્ધિ એને જાણે છે. તો આત્મા જાણે છે, ઉપચાર કરવો એનું નામ વ્યવહાર છે. આત્મા કે આત્માનું જ્ઞાન રાગને જાણતું નથી, ભિન્નપણે પણ જાણતો નથી. આ ભિન્નપણે ઇન્દ્રિય જ્ઞાન જાણે છે, કેમ કે ઇન્દ્રિય જ્ઞાન પણ હવે સમ્યક થયું છે. ઘાતકનું ભાવિધિ પણ સમ્યક છે, એટલે ક્રોધને એ સ્વપણે ન જાણે. સમ્યક જ્ઞાન છે, બધું સમ્યક જ્ઞાન છે. જે જાણે છે એને બરાબર જાણે છે, એ ક્રોધને પોતાપણે ન જાણે, ઇન્દ્રિય જ્ઞાન પોતાપણે ન જાણે. એટલું અંદરમાં બળ છે ને, અતિન્દ્રિય જ્ઞાનમય આત્મા દ્રષ્ટિમાં આવી ગયો છે. અહીંયા બળ છે કે આ હું છું, આ હું છું, આ હું છું, પંડવન ચાલે જ છે. એટલે પર હું છું એ સ્વપ્નમાં પણ આવે નહીં, એવી અલૌકિક અપૂર્ણ વાતો બહાર આવી છે. જેમ રાગનો આત્મા કરતા નથી, કેમ કે તદુપૂર્ણ ભવતી, માટે તે આત્મા રાગનો કરતા. જેમ રાગનો જ્ઞાતા નથી, કેમ કે તદુપૂર્ણ ભવતી. જો જ્ઞાન રાગ એવા જ્ઞેયમય થઈ જાય, પોતાના સ્વભાવને છોડીને એમાં ઘૂસી જાય તો એ જ્ઞેય બને. જ્ઞેયને જ્ઞાન અભિન્ન જ હોય. જો રાગ મારું જ્ઞેય માને તો આત્માનો નાશ થઈ ગયો. ફરી ભીતને સફેદ કરે છે વ્યવહારીજનો કહે છે, અને એ કથન ખરેખર સાચું હોય તો કડીનો નાશ થઈ ગયો, કેમ કે જે જેનું હોય તે એ જ હોય. ભીત ની ખડી હોય તો કડી ભીત જ હોય. જેમ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે, એવી રીતે જો જ્ઞાન રાગનું હોય, પૂતગલ આદિનું હોય, તો જ્ઞાન પૂતગલ આદિ જ હોય. એકદમ અપૂર્વ વાતો સમયકાળમાં આવી ગઈ છે ભેદ જ્ઞાનની પરાકાષ્ઠા. જ્ઞાતાગ્નિની ભ્રાંતિ થઈ ગઈ છે. હું જ્ઞાતા અને રાગ મારું જ્ઞેય, એ સાધકે કે રાગ નહીં પણ જણાય છે. સાહેબ જરા અમને ખુલાસો કહો કે આપનું કયું જ્ઞાન રાગને જાણે છે? આપનું કયું જ્ઞાન રાગને જાણે ને કયું જ્ઞાન આત્માને જાણે? હું ચોખ્ખું કહી દઈ, અમારું જ્ઞાન અમારા આત્માને છોડીને પદે જાણે નથી. અમારું જ્ઞાન તો અભેદપણે આત્માને જાણે છે, ભેદપણે નહીં. ભેદ પડતો જ નથી, ભેદ પડે તો અતિજ્ઞાન રહેતું નથી. સમજવા જેવી વાત છે. જ્ઞાતાજ્ઞની ભ્રાંતિ, હું જ્ઞાતા મારું નહીં, ખોટી ભ્રાંતિ છે, સાધારણ ભ્રાંતિ નથી. 11 પાઠી ભૂલો આમાં જ્ઞાતાજ્ઞમાં એ મોક્ષપાદ પ્રકાશમાં ગણમંત સાહેબ લખે છે. એક જગ્યાએ કે રાજા હતો મોટો, દીક્ષા લીધી, રાજપાટ થયું, વૈભવ તો છોડી દીધું અને લગ્ન દિગંબર પૂરી થયો. 28 બહુ નિરસી ગયા પણ પાડે જંગલ મારી ગઈ, ગામમાં તો રહીએ જ નહીં. 11 અંગ ભણી ગયો, ભણીને સમ્યક જ્ઞાન અર્થે પાછો ભણ્યો. સમ્યક જ્ઞાન પ્રગટ કરવા અર્થે પ્રયત્ન તો એ છે. ભણ્યો, ભણી ભણીને શું કહ્યું એને કે 6 દ્રવ્યને જાણનારો તે હું છું. શું કહ્યું એને? 6 દ્રવ્યને જાણનારો તે હું છું, પણ જાણનારને જાણે તે હું છું. એ રહી ગયું, બસ એ રહી ગયું. એટલે કહે છે કે 6 દ્રવ્યને જાણનાર હોય, આમ બોલો આગલો આત્મા હોય ને એવી રીતે જાણે. 11 અંગ એટલે શું? હું જ્ઞાન સ્વરૂપ છું એ બોલાય. એટલે કે ઇન્દ્રિય જ્ઞાનને જ્ઞાન માન્યું. 6 દ્રવ્યને ઇન્દ્રિય જ્ઞાન જાણે છે, મનનો વિષય છે, બુદ્ધિનો વિષય છે, જ્ઞાનનો વિષય કેમ નથી એની લોજિક છે. કે પર લક્ષ ભાવા 6 દ્રવ્યનું એને લક્ષતું નથી. પ્રતિભા કોણ છે અહીંયા? અત્યારે લક્ષ્મી મુખ્યતા છે. 6 દ્રવ્યનો પ્રતિભા છે પણ એનું લક્ષ નથી. કેવળી ભગવાનને 6 દ્રવ્ય જાણાય છે. દૂધ ભવિષ્યમાં પણ લખેલું એ લક્ષ આત્મા ઉપર છે. માટે દ્રવ્ય સ્વભાવને જોતા એ વધઘટ પર્યાયની હિનાદિક અવસ્થા દેખાતી નથી. દેખાતી નથી એનું કારણ કે અત્યંત ભિન્ન છે. જો અભિન્ન હોય તો પર્યાયનો પણ અનુભવ આવવો જોઈએ. શું કહ્યું? ફરીથી, દ્રવ્યને પર્યાયની એક સત્તા હોય તો દ્રવ્યનું અવલંબન લેતા પર્યાયનું અવલંબન આવવું જોઈએ. કેમ કે એક સત્તા છે, એના એક સત્તા નથી, બે સત્તા ભિન્ન ભિન્ન છે. એટલે દ્રવ્યનું અવલંબન લેનારને રાગનું અવલંબન આવતું નથી. પ્રમાણથી એક સત્તા છે, નહીંથી બે સત્તા ભિન્ન ભિન્ન છે. પ્રમાણથી એક સત્તા, એક સત નહીંથી બે સત. જૈન દર્શન રોજિક છે, એમને માનો એમ નહીં. અંતરદૃષ્ટિથી જોતા નિયત નિત્ય નિયતને જોઉં છું આત્માને, તો અનિયત એવા જે પરિણામ મને દેખાતા નથી. ભીના ભાવા નો દ્રષ્ટા, આ પરિણામ ભીન છે મારાથી, એ દેખાતા નથી. અભિન એકાકાર નાયક ભાવ ચિદાનંદ આત્મા દેખાય છે, બસ એમાં પરિણામ નથી માટે દેખાતા નથી. એ દેખાતા નથી ત્યારે પર્યાય દ્રષ્ટિ છૂટી નિર્ણય થાય છે, અનુભવ થઈ ગયા છે. આગળ હવે ગુણભેદનો 1, 2, 3 વાત કરી પર્યાયની. હવે ગુણભેદ પછી 5માં પછી પર્યાય રાગની વાત કરશે. જેમ સુવર્ણનો ચીકણાપણું, પીળાપણું, ભારેપણું આદિ ગુણરૂપ ભેદોથી અનુભવ કરતા વિશેષપણું ઉપકાર, વિશેષના બે અર્થ છે. ગુણભેદને વિશેષ કહેવાય અને પર્યાય ભેદને પણ વિશેષ કહેવાય. મૂળભેદ છે તો પણ મૂળભેદ હોવા છતાં અભેદને જોતા ગુણભેદ દેખાતા નથી. ચિકાસ ને પીડા સોનામાં દેખાતી નથી. પર્યાયનો તો એમાં અભાવ છે એટલે દેખાય નહીં, પણ ગુણોનો સદભાવ છે. છતાં અભેદ ગુણીને જોતા ગુણભેદ દેખાતો નથી એટલે વિકલ્પ ઉત્પન્ન થતો નથી. નિર્વિકલ્પ જ્ઞાન આવી ગયું. નિર્વિકલ્પ ધ્યાનમાં સમ્યક દર્શનનો જન્મ થાય છે, વિકલ્પમાં ન થાય. તો પણ જેમાં સર્વ વિશેષો એટલે ગુણો, વિશેષ એટલે ગુણો વિલય થઈ ગયા છે. જો ગુણોનો અભાવ છે એમ નથી લખ્યું, ગુણો એમાં વિશેષો લઈ ચૂક્યા છે, એમાં છે અભેદ પડે. પણ ગુણભેદ નક્કી કરી તો વિકલ્પ ઉત્પન્ન થશે રાગ. માટે ગુણભેદ તો લક્ષ છોડી દે, ગુણી લક્કર એવા સુવર્ણ સ્વભાવની સમિતિને અનુભવ કરતા વિશેષ ગુણો ઉતાર થયા છે. આ ચિકાસ છે ને આ પીડાસ છે, આ ભારેપણું છે, વજન એવા ગુણભેદ દેખાતા નથી. અભેદની દ્રષ્ટિમાં ભેદ દેખાતો નથી. ત્યારે સોનું દેખાય છે, જો ચિકાસ દેખાય તો એ સોનાને દેખતો નથી. ઘાટને દેખે છે એ સોનાને દેખતો નથી. પીડાસને દેખે છે એ સોનાને દેખતો, કેમ કે પીડાસ એક ગુણ છે એવું કંઈ સોનું નથી. સોનામાં તો અનંત ગુણો રહેલા છે, નકર જેટલા ગુણ એટલા દ્રવ્ય થઈ જાય. પીડાસ એક દ્રવ્ય, ચિકાસ બીજું દ્રવ્ય, એમ છે નહીં. સુવર્ણ સ્વભાવની સમીપજીને અનુભવ કરતા વિશેષપણું ભેદ અભૂતાર છે, દેખાતા નથી. અભેદની દ્રષ્ટિમાં ભેદ ગુણભેદ દેખાતા નથી. ગુણો તો છે એમાં છે, છતાં એ ભેદ દેખાતો નથી. અને ગાઢ તો એમાં છે જ નહીં તો દેખાય ક્યાંથી? ઘાટને દેખે એને સોનું ન દેખાય, અને ગુણને દેખે એને પણ સોનું ન દેખાય. હવે આત્મામાં ઉતારવાનું છે એ બે વાત. એવી રીતે આત્માનો શુદ્ધ ચિદાનંદ આત્મા ચૈતન્ય ગંધની પરમાત્મા બની છે. અંદર દેહથી ભિન્ન, રાતથી ભિન્ન, દરિયાથી ભિન્ન, ગુરુદેવથી ભિન્ન એવો આત્માનો એમ જ્ઞાન દર્શન આદિ ગુણરૂપ અત્યાર સુધી અવસ્થાની વાત કરતા હતા, હવે તો ગુણની વાત કરી. ગુણરૂપ ભેદોથી અનુભવ કરતા વિશેષ પણ ઉતાર થયા છે. ભેદથી જોતા ભેદ દેખાય છે, અભેદથી જોતા ભેદ હોવા છતાં ભેદ દેખાતો નથી. તો ભેદાભેદને દેખે છે કે નહીં? અભેદને દેખે છે. ભેદને દેખતો ભેદને ભેદે દેખાતો નથી ને ભેદાભેદ પણ દેખાતો. ભેદને જાણે વ્યવહારને, ભેદાભેદને જાણે પણ અભેદને જાણે તે નિશ્ચય છે. કે બધું ઉડાડો કે કાંઈ ઉડાડતા, જેમ છે એમ રાખીએ છીએ ને અનુભવ થઈ જાય છે. એટલે કાંઈ ઉડાડે કોણ, કોને ઉડાડે? ન્યાય છે એટલે છૂટી જાય છે, ગુણભેદ છે એટલે છૂટી જાય છે. અભેદનું લક્ષ થતા નિર્વિકલ્પ ધ્યાન આવતા સમય થતું થાય. આ સમ્યક દર્શન કેમ થાય એની બીજી ચાલે છે. એટલી જાત્રા કરો, એટલી પૂજા કરો, એટલા વ્રત કરો, નિયમ કરો, તપ કરો, દયા પાળો, એ બધા વિષકુંભ છે. એ પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન જ્ઞાનીના છઠ્ઠે ગુણસ્થાને વિકલ્પ વખતે એને પ્રતિક્રમણનો શુભ રાગ આવે છે. એ લખે છે કે આ ઝેરનો ઘડો છે. તો અજ્ઞાનીના શુભ રાગને શું કહેવું? અને નિર્વિકલ્પ ધ્યાનમાં જાણતા જે પ્રતિક્રમણનો શુભ વિકલ્પ છૂટી ગયો, સદુપયોગ થયો, એ અપ્રતિક્રમણ, એ અમૃતનું છે. અપ્રતિક્રમણ તે અમૃતનું છે. આ અજ્ઞાનીના અપ્રતિક્રમણની વાત નથી. બહુ પાછું ફરવું પડશે. શુભ રાગ કે ધર્મ થાય માની બેઠો છે. એક નાનીના પાંચ મહાવ્રત, શુભ રાગ છઠ્ઠે હો છે, કેમ નહીં છે ત્યારે વિષ્ણુ કે ને, કે ન હોય ને વિષ્ણુ કહી દઈએ. ઘેરના ઘડા છે. હવે આવો શુભ ભાવનો પક્ષપાત હોય એ સાંભળે ક્યાંથી? સાંભળે નહીં તો સમજે ક્યાંથી? સમજે નહીં તો આશરે ક્યાંથી? એટલે ભાવનો અંત ના આવે. એક વાર હું કુંકુમ ભગવાનને રોજ નમસ્કાર કરે છે જીનવાણીને, અને જીનવાણી કે છે વિષ્ણુ, નાના નાના એ ન હોય, ઘેર છે. કલાજી થોડો પક્ષ રસ્તો તો નીકળી જશે, આમાં કચરો સાફ થઈ જશે. કોઈ કચરો થોડો ઘણો તો કોને ખાન કે પીડો હોય, બધા થોડો ભલા નહીં, કોઈને થોડો, કોઈને સાવ એકી. આ શુભભાવની ક્રિયાને ઉડાડે છે, કોણ ઉડાડે છે? શુભભાવને અમે વિસ્કુમ કહીએ છીએ, થાયકું ને કે ઉડાડ્યું. વિસ્કુમ ક્યારે હોય અતિ છે ને, શુભભાવને ઉડાડે કોણ? એનું સ્વરૂપ શું છે જો કોણ કોને ઉડાડે? અહીંયા ઉડાડવાની વાત કાંઈ છે જ નહીં. એનું જે સ્વરૂપ છે આશ્રમ તત્વનું આકૃતા હોય છે. પાંચ મહાવ્રત મનનું કારણ છે. મુંબઈમાં એક વખત સોળ મહાસતીઓ બેઠા હતા, એને બોલા નાનભાઈ મોઢાને કેવડાય કે ભાઈ રાજીવભાઈને અમારે બહુ તમે મેળવી આપો, મારી પાસે આવ્યા મને હું આવીશ. હજુ ન ગયો, એની જિજ્ઞાસા તો જોવા ગયો. બીજી વાર ત્રીજી વાર કે ત્યારે જવાય? આ હેરાન હોય પાછ કે ચાર ચાર આવ્યાની એટલે બોલાવ્યા. એને ભાઈ જલ્દી બોલાવો, તમારી બહુ રાહ જોવે છે. મેં કહ્યું હું આવીશ, પણ તમને ખબર છે ને અમારા વ્યવહારની? તો કાંઈ એને ખબર છે, કંઈ તમારા વ્યવહારની બધી ખબર એને, એને કંઈ તમારે એ ફિકર નહીં કરવા, એને દુઃખ ન થાય. પહેલેથી કેવું રહે ગયો હું પાર્ટી પર પેટા થવા ગયો, નીચે બેસી ઉતરી ગયા. બોલે બોલો બોલે શું ચર્ચા થતા થતા વાત કરી કે પાંચ મહાવ્રતના પરિણામ ઉદય ભવા કે બંધનું કારણ છે. એમાં એક નવ દીક્ષિત હતા, એને ધોરણ આ શું એ પછી આપણે વાત કરીશું. બંધના કારણને મોક્ષનું કારણ માને છૂટે કેદી? જે બંધનું કારણ હોય એ મોક્ષનું કારણ ત્રણ કાળમાં ન થાય, સિદ્ધાંતિક વાત છે. કોઈ વાત અપૂરો બહાર આવી ગઈ છે ગુરુદેવના પ્રતાપ, કોઈ પાત્ર જે હશે એને ભલે પડી જશે અને નીકળી જશે. એમ લાગે છે ઘણા નીકળી જશે એમ લાગે છે. ગુરુદેવ કહેતા હતા એના ઉપરથી એના વચનની સિદ્ધિ દેખાય છે. સૂત્રી લબ્ધિ હતી અને વચનની સિદ્ધિ હતી. એ કર્મા કરતા કયા આ બધા ભગવાન છે ને ભગવાન થાવ, ભગવાન છે ને આચરણ દાખલા થાવ. બે એકાદ નહીં આ નજરે જોયેલું એટલે ક્રમે ક્રમે ઘણા જીવો મહાપુરુષનો જન્મ ઘણા જીવોની યોગ્યતા હોય ત્યારે થાય છે. એકાદને માટે એ શ્રીમંત ભગવાન એને મોકલી હતી, એક બે માટે ના મોકલી. અપૂરો વાત બહાર આવી છે, અપૂરો. અમે પણ એમાં પડ્યા હતા, સુખભાવ ચિત્ર હતા. ચાર ચાર ગોસા કરતા હતા, આખીમાં ચાર ગોસા હો ગોસા એટલે ઉપાસ થઈ જઈને ઘર બધ નહીં સાધુ વેશ એમ બધું આમ બોલો રજવાડ ને બધું બધું વેશ વેશ બધો કઈ ખબર નથી શું જોયા ઉપવાસ બાપુજીની સાથે પ્રભુ માર્ગ જુદો શ્રીમદ આત્માએ ખ્યાલ આવ્યો કે કંઈક આ પુરુષ દુઃખી ત્યારથી વેપાર થવા આ તો સમય સાથે એક એક ગાથા અમૃત જરે છે અમૃત અમૃતચંદ્ર આચાર્ય ભગવાનના શ્રીમુખમાંથી અમૃત જરે છે બેન આ રૂચિનું મોઢું ઉગાડું રાખશે એને અમૃત આવી જશે અને મૃત્યુ ઉપર જય મળી જશે જન્મ જરણનો નાશ થશે ફરીથી અવતાર બે ચાર દિવસે કઈક આવું એ અવસ્થાથી જોવાનું બંધ કરીને સ્વભાવથી જો તારા સ્વભાવથી જો ને એ ગુણભેદને છોડીને અભેદને જો ને તો તારામાં છે જ નહીં એટલે એ વાત તો અમે આ બોલમાં લીધી જ નથી કેમ કે જીવને પરિણામ ન હોય પણ જીવને ગુણભેદ હોય પણ અભેદમાં ગુણભેદ ન દેખાય આ સાતમી ગાથ અમે કીધું છે જ્ઞાન દર્શન ચારિત્ર પણ વ્યવહાર કથને જ્ઞાની જ્ઞાન નહીં દર્શન નહીં ચારિત્ર નહીં એ જ્ઞાન ઉપાસના છે સાતમી ગાથામાં લીધું છે એ જ અહીંયા કીધું છે હવે ગુણભેદનો જ્યાં નિષેધ કરે ત્યાં તારા શુભ રાગ એ તો એનો ભાગ જ નથી આત્માનો કાલાજી આત્મા ચૈતન્ય મૂર્તિ છે રાગ જળ અચેતન છે એનો ભાગ નથી સ્પેરપાર્ટ એનો નથી આ જાતિ બેન છે જાતિ સ્પેર છે તમારી દીકરીઓ બાઈક ચાલે પાછળ પાછળ આ બે જણા તો માતા પિતા તો આવે ને એને લાભ મળે એમના સમાગમ માટે અહીંયા મકાન લઈ લીધું ભાઈ લેટ લઈ લીધું તરલાક કરતા દીકરીઓ પૂછાય છે પ્રત્યેની ભાવ લગ્ન ત્યાં એમને પ્રોત્સાહન મળે ત્યાં હાથમાં પોષાય એવા સ્થળે એ રાખે તો એમને લાભ થાય એક આત્માને જાણ્યા વિના પ્રથમ કાળમાં કોઈને ધર્મ નહીં પ્રથમ આત્માને જાણ અરે આત્મામાં જ્ઞાન દર્શન ચારિત્રના ગુણભેદ નથી એ સદ્ભુત વ્યવહારનો નિષેધ કરે છે ગુણરૂપ ભેદોથી અનુભવ કરતા શક્ય તો પણ જેમાં સર્વ વિશેષો એટલે ગુણો વિલય વિશેષે કરીને લય થઈ ગયા છે દેખાતા નથી અભેદમાં ભેદ દેખાતો નથી એક મેપ છે એક રસ છે આ જ્ઞાન ગુણ આદર્શ ગુણ ચારિત્ર ગુણ છે જ નહીં એક ચૈતન્ય આકાર છે બસ એવા આત્મસ્વભાવની સમીપતિની અનુભવ કરતા એટલે જ્ઞાન કરતા લક્ષ કરતા વિશેષ પણ એટલે ગુણભેદ અભૂત આત્મા સત્ય છે અભૂત અર્થ અભેદ ગુણીમાં અભેદ ગુણીમાં ગુણીની દ્રષ્ટિ કરતા એમાં ગુણ હોવા છતાં ગુણભેદ દેખાતો ગુરુદેવને લાવો ઉપદેશ આ સર્વજ્ઞ ભગવાનના શ્રીમુખેથી નીકળેલી વાણી અને કુદકુદ ભગવાને એ દિલી અને શાસ્ત્ર રચના કરી છે અનુભવ કરતા વિશેષ પૂર્ણ અભૂતાર ગુણ ભેદ દેખાતો ઓલી પર્યાય તો એક ફૂંક મારે ને તો ઉડી જાય પણ ગુણ તો પારણાની ભાવે છે ઉડે બુડે નહીં ઉડે નહીં ઉડાડો તો કેમ કે એમાં ઉત્પાદ નથી તો ધ્રુવ છે ગુણ તો ધ્રુવ છે ગુણી પણ ધ્રુવ છે પર્યાય તો નાશવાન છે, ગુણ નાશવાન, ગુણી અવિનાશી એ ગુણ પણ અવિનાશી છે. ગુણીમાં પારણામિક ભાવ પડવું એમ પ્રત્યેક ગુણમાં પારણામિક ભાવ વ્યાપે છે. ઉદય ઉત્સંગ છે, શોકસંગ, ચાર ભાવો પર્યાયમાં વ્યાપે છે, ગુણમાં કે ગુણીમાં વ્યાપતા. થોડો અભ્યાસ પણ થઈ જાય, કામ પણ થાય ને અભ્યાસ પણ. અનુભવ કરતા વિશેષ પૂર્ણ અવસ્થા થશે, દેખાતો નથી, અભેદમાં ભેદ દેખાતો નથી. સોના ઉપર નજર કરે તો એમાં ચિકાસ છે ને પીડાશ છે કંઈ દેખાતો નથી. પહેલા જોઈએ ભલે, પણ જોઈને પછી એ ગુણભેદ ઉપર લખશે, એ ગુણી ઉપર લખશે. હવે પર્યાયથી સંયુક્તપણું અને રહીતપણું એનો પોર્ટ પાછળ છે. જેમ જળનો પાણીનો અગ્નિ જેનું નિમિત્ત છે, પાણીની ઉષ્ણ પર્યાય થાય છે, એ પર્યાયની યોગ્યતાથી ઉષ્ણતા એમાં આવી છે. અગ્નિથી ઉષ્ણતા થઈ નથી, અગ્નિ તો એમાં નિમિત્ત કારણ કહ્યું, ઉપાદાન કારણ તો તત્સમયની પર્યાય, જળની પાણીની તે સમયની થવાયો પર્યાય છે. એ પર્યાયમાં ઉષ્ણતા છે, પાણીમાં ઉષ્ણતા નથી. કેમ કે જે ઉષ્ણતા ધારણ કરે છે પર્યાય, એ પર્યાયનો પણ પાણીમાં અભાવ છે. પાણી તો દળ છે, પાણી તો દ્રવ્ય છે, પાણી દ્રવ્ય છે અને એની અવસ્થા જે શીતળ હતી એની યોગ્યતાથી શીતળતાનો વ્યય થઈને ઉષ્ણતાનો ઉત્પાદ એ ક્ષણિક ઉપાદાનમાં થાય છે, એના કારણે તત્સમયની પર્યાયની યોગ્યતાથી. પણ ઉષ્ણતા થાય એમાં પાણી નિમિત્ત ન હોય, એમાં અગ્નિ જ નિમિત્ત હોય, છતાં અગ્નિથી પૂરી થતી નથી. પાણીથી પણ ન ગરમ થાય પર્યાય અને અગ્નિથી પણ ગરમ ન થાય, તત્સમયની યોગ્યતાથી થઈ ગરમ, એમાં નિમિત્ત કારણ પાણી ન હોય. પાણી જો નિમિત્ત કારણ હોય તો નિત્ય ઉષ્ણપણાનો પ્રસંગ આવી જાય, કોઈ દી પાણી ઠરે નહીં. પાણીનો દ્રષ્ટાંત સમજે તો કામ થઈ જાય. વેદનાની વાત ચાલે જેનું અગ્નિ જેનું નિમિત્ત છે, નિમિત્ત એટલે હેતુ, નિમિત્ત બાહ્ય પદાર્થ છે, ઉપાદાનથી નિમિત્ત ભિન્ન હોય, ઉપાદાનને નિમિત્ત એક પદાર્થ નથી, બે પદાર્થ ભિન્ન છે. એવી ઉષ્ણતા સાથે ઉષ્ણતાથી ઉપાદાન છે, એ ક્ષણિક અશુદ્ધ ઉપાદાન કહેવાય. ઉષ્ણતા સાથે સંયુક્તપણારૂપ સહિતપણારૂપ શીતળ પાણીની સાથે ઉષ્ણ પર્યાયનું તાદાત્મ થયું નથી. તાદાત્મ જો થઈ જાય શીતળ પાણીની અરે ઉષ્ણ પર્યાય, તો પાણી આખું ગરમ થઈ ગયું, મોટી શીતળ થાય નહીં. પણ સંયોગ સંબંધ છે, તાદાત્મ સંબંધ નથી. સહિતપણું પાણીની સાથે ઉષ્ણ પર્યાયનું સહિતપણું દેખાય છે. તપ્તપણારૂપ અવસ્થાથી અનુભવ કરતા અવસ્થાથી જો તો એ પાણીની પર્યાય અત્યારે એક સમય પૂરતી ઉષ્ણ થઈ છે એ વાત સાચી છે. ઉષ્ણ પર આ સંયુક્તપણું ભૂતા છે અને એ પાણી શીતળ પાણીથી અત્યારે સહિત દેખાય છે. સહિત દેખાય છે તે વખતે તું રહી દેખી લે. જ્યારે સહિત દેખાય છે ત્યારે કોઈને સહિત દેખાય છે ને કોઈને રહી દેખાય છે. સહિત દેખે છે અજ્ઞાની થઈ જાય છે, રહીત દેખે છે જ્ઞાની થઈ જાય છે. ક્યારે પર્યાય ઉષ્ણ હોય ત્યારે ઠંડા ઠંડી કરવાની જરૂર નહીં પર્યાયને, પર્યાયને તો ઉષ્ણ રહેવા દો ને. પર્યાય ભલે ઉષ્ણ રહે, તમને ક્યાં નડે છે? પાણીની દ્રષ્ટિ કરવામાં એ નડતી નથી, કેમ કે પાણીમાં અભાવ ક્યાં છે? પાણીની સમીપે જતા ઉષ્ણ પર્યાય એમાં નથી, એટલે પાણી ઊંડું નહીં દેખાય, પાણી ઠંડુ દેખાશે તમને. ક્યારેક ઉષ્ણ પ્રિય છે ત્યારે ભાઈ ઉભા રહ્યું, મારે પાણીને ઠંડુ જવું છે, થોડી વાર ઠારી નાખો, ઠરી જાય પછી પાણી શીતળ કે નહીં. આ જૈન દર્શનની બ્યુટી છે. પાણીની પર્યાય ઊંડી થઈ છે અને એ પાણી શીતળ પાણીથી સંયુક્ત સહિત પણ છે, સંયોગ સંબંધ છે, તાદાત્મક સંબંધ તો થયો નથી. કેમ કે વિજાતિ છે, એકનું શીતળતા લક્ષણ અને એકનું ઉષ્ણ લક્ષણ, લક્ષણ ભેદે ભેદ છે, માટે એક પદાર્થ નથી, બે પદાર્થ છે. હવે કે છે કે એ ઉષ્ણ ભલે ભરીએ ભલે રહેવા દે ને, એનું લક્ષ છોડી દે, એનાથી સહિત માની બેઠો છો, એનાથી રહીત પાણી છે. શીતળ પાણીને ઉષ્ણ પાણી અડી નથી, સ્પર્શ કર્યો નથી, પ્રદેશ ભેદ છે. શીતળ પાણીને અને ઉષ્ણ પર્યાયની પાણીને પ્રદેશ ભેદ છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ચાલી ગયું છે. એવા પાણીના શીતળ સ્વભાવની સમીપી જઈને જો તો શીતળતાનો અનુભવ થશે, ઉષ્ણતાનો અનુભવ નહીં થાય. અને જ્યાં પાણી શીતળપણું અનુભવ થયું તો માં પર્યાય એના કાળે એના કારણે ઉષ્ણનો વ્યય થઈને અહીંયા શીતળ થઈ જશે, શીતળ કર્યા વિના શીતળ થઈ જશે. કેમ કે શીતળતાનું જે આશ્રય લે એ પર્યાય શીતળ થાય ઉષ્ણ રહે. બુદ્ધિ ગમ્ય છે આ વિશે. પાણી તો ઠંડુ જોઈ છે ને, પીવું તો ઠંડુ પીવું છે ને, હવે થઈ ગયું ઉષ્ણ, એનું શું કરવું? કે શીતળ પાણી એનું અવલંબન લે, જે પર્યાય એનું અવલંબન લેશે એ એના જેવી શીતળ થઈ જશે. એ ઉષ્ણતા ક્યાં ગઈ? અવસ્થુ ઉષ્ણને ગોથો તો મળશે નહીં. વિભાવ ક્ષણિકો સ્વભાવ સ્વીકાર, વિભાવ સાપેક્ષો સ્વભાવ વિશ્લેષો. બેનો બે લખે છે જૈન દર્શન, વસ્તુ દર્શન છે, અલૌકિક દર્શન છે. ટોડે કોઈ આવે તો પણ હવે ઉષ્ણતાની પર્યાચિત કરી, હવે ઉષ્ણ વખતે પાણી શીતળ છે કે પાણી એ ગરમ થઈ ગયું, કે જે વખતે ઉષ્ણ પર્યાય થાય છે એ વખતે તે પાણી તે મય ધનમય તે કાળે છે, માટે પાણી પણ પૂરું થઈ ગયું એમ કેટલાક અજ્ઞાની મૂંડ માને છે, સમજી ગયા? પણ પાણી ગરમ થતું, એક સમય જો પાણી ગરમ થાય તો સૌ સમય તો કોઈને કોઈને ઠંડા પાણીનો લાભ મળે નહીં. ત્યારે હવે એ પાણીની પર્યાય ઊંડી થઈ છે, એને ઠંડી કરવી હોય તો એમ કરો કે અગ્નિ હટાવી દો. એ ખોટી વાત છે તારી. અગ્નિ એને અડી નથી, હટાવવાનું ક્યાં કારણ છે? અગ્નિથી તો પાણી ગરમ થયું નથી, પણ તારે હટાવવાનું શું કારણ છે? તારી તાકાત નથી કે અગ્નિને હટાવી શકું, એક દ્રવ્ય બીજા દ્રવ્ય કરી શકતું નથી. પાણી અગ્નિને હટાવવાની ના પાડો છો, અમે જેમ કે અગ્નિ હટી જાય તો પાણી ઠંડુ નહીં, એમ નથી. આ સિદ્ધાંત છે આમાં. કહ્યું પેલું કે એ પાણી જે શીતળ સ્વભાવનું અવલંબન લેવા જાય ત્યાં એ પર્યાય શીતળ થઈ ગઈ. શીતળતાનો ઉત્પાદ અને ઉષ્ણતાનો બે સમય એક. અગ્નિથી થયું નથી પછી હટાવવાની ક્યાં વાત છે? અને પાણીથી પણ પાણી ઊંચું નથી, અગ્નિથી ન થાય ને પાણીથી પણ પાણી ગરમ ન થાય. જગીતભાઈ છે ને મુંબઈથી આવ્યા, અહીંયા એને મકાન લીધું છે. મકાન લઈને કેટલા થઈ ગયા? મુંબઈથી આવ્યા અમદાવાદ મકાન તો હોય છે ને, તો દીકરો કે આપણે તો અહીં રાજકોટમાં તો લીધો ના ધર્મપત્ની આ વાત કરું છું તો આમ કરતા બેસીએ છે અંદર એને. હા તો ન્યાયથી વાત છે, લોજિકથી અંધશ્રદ્ધા નો વિષય નથી. હા હા હા, પાણીની પર્યાય ઉષ્ણ જો અગ્નિથી થાય તો અગ્નિને હટાવવું, પણ એક દ્રવ્યના પરિણામ બીજા દ્રવ્યના પરિણામને કાંઈ પણ કરી શકે એ માં સિદ્ધાંત છે. માટે અગ્નિ હટાવવી નહીં, અગ્નિની સામે જોવું નહીં ને હટાવવી પણ નહીં. હટાવવાની તારામાં શક્તિ પણ નથી. ત્યારે પાણી કેવી રીતે ઠંડુ કરવું? જેટલો સ્વભાવની સમીપે જઈને જ્યાં દ્રષ્ટિ કરે ને પરિણામ એનું અવલંબન લે, કે ઉષ્ણતાનો વ્યય અને શીતળતાનો ઉત્પાદ અભેદ થઈને અનુભવ થઈ જાય. પાણી શીતળ ને પર્યાય પણ શીતળ એ અભેદ નહીં છે. એ દ્રવ્યને પર્યાય જુદા નથી, કેમ કે એક જાત છે. ઉષ્ણતા અને શીતળ પાણી જાત જુદી હતી માટે ભેદ હતો, જુદા હતી. એમાં તાદાત તો પૂરું નહોતું, સંયોગ સંબંધ હતો. અને શીતળ પર્યાય થઈ એને ક્ષણિક તાદાત્મ્ય, અનિત્ય તાદાત્મ્ય છે, કથનચિત તાદાત્મ્ય છે, કથનચિત અભેદ છે. આ તો કોઈ અલૌકિક ગાથાઓ છે. એક ગ્રંથાધિરાજ તારામાં ભાવો માનના ભીરા છે.